એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સુસ્વાગતમ. આજની જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે બિઝનેસ જગતમાં ખરેખર હલચલ મચાવી દીધી હતી.
બિલકુલ, અને આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આપણે વાત કરી રહ્યા છીએ ક્લેટન એમ ક્રિસ્ટિયનસનના પુસ્તક ધ ઇનોવેટર્સ ડાયલેમા વિશે.
હા, અને આ પુસ્તક એક આમ તો સાદો પણ બહુ અઘરો સવાલ પૂછે છે.
ખરું, સવાલ એ છે કે શા માટે એટલી બધી સફળ સ્માર્ટ લોકોથી ચાલતી વ્યવસ્થિત કંપનીઓ પણ જ્યારે કોઈ નવી આખા બજારને ઉથલપાથલ કરી નાખે એવી ટેકનોલોજી આવે ત્યારે કેમ નિષ્ફળ જાય છે?
અને આ સમજવું આજે બહુ જરૂરી છે, નહીં? ટેકનોલોજી કેટલી ઝડપથી બદલાઈ રહી છે, એવું લાગે કે તમારી સફળતા જ કદાચ ભવિષ્યમાં તમને નડી શકે.
બરાબર, આ કેવી રીતે બને છે એ જ આ પુસ્તકનો મુખ્ય વિષય છે. ચાલો આ રસપ્રદ વિરોધાભાસને સમજવાનો પ્રયત્ન કરીએ.
શરૂઆત લેખકથી કરીએ, ક્લેટન એમ ક્રિસ્ટિયનસન.
ક્લેટન ક્રિસ્ટિયનસન, તેઓ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના જાણીતા પ્રોફેસર તો હતા જ, પણ એમનામાં એક ખાસ વાત હતી.
શું?
એમની પાસે થિયરી અને પ્રેક્ટિસ, એટલે કે સિદ્ધાંત અને વ્યવહાર બંનેનો અનુભવ હતો.
હા, એમની શૈક્ષણિક કારકિર્દી તો જોરદાર હતી જ. અર્થશાસ્ત્ર, પછી ઓક્સફોર્ડમાં રોડ સ્કોલર, હાર્વર્ડમાંથી એમબીએ અને ડોક્ટરેટ.
પણ એટલું જ નહીં, એ પહેલા તેઓ કન્સલ્ટિંગમાં કામ કરી ચૂક્યા હતા, બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપમાં, અને પોતાની કંપની પણ શરૂ કરી હતી.
ઓ, સરસ.
એટલે એમનો અનુભવ માત્ર પુસ્તકો પૂરતો સીમિત નહોતો.
બિલકુલ નહીં.
અને આ જ વાસ્તવિક દુનિયાનો અનુભવ એમના સંશોધનને, મતલબ કે એમના પુસ્તકને ખાલી થિયરી નહીં પણ એકદમ નક્કર અને વિશ્વસનીય બનાવે છે.
એટલે એમની વાતમાં વજન છે, ખરું ને?
હા, એમનું સંશોધન કોઈ એક ઉદ્યોગ પર નહોતું. ડિસ્ક ડ્રાઈવથી માંડીને સ્ટીલ ઉત્પાદન, ખોદકામના સાધનો, ઘણા બધા ઉદ્યોગોના ઊંડા અભ્યાસ પર આધારિત હતું,
જેનાથી એમને એવી પેટર્ન મળી જે બધે લાગુ પડતી હતી.
બરાબર, અને એના આધારે જ તેઓ નવીનતા વિશેની જે જૂની માન્યતાઓ હતી એ પડકારી શક્યા. એટલે જ તેઓ 20મી સદીના અંતના સૌથી પ્રભાવશાળી બિઝનેસ વિચારકોમાંના એક ગણાયા.
તો આ ઇનોવેટર્સ ડાયલેમા નવીનતાનો વિરોધાભાસ છે શું? પુસ્તકનો મુખ્ય મુદ્દો શું કહે છે?
મુખ્ય મુદ્દો જરા આશ્ચર્ય પમાડ્યો એવો છે. ક્રિસ્ટિયનસન કહે છે કે સારી સફળ કંપનીઓ એટલા માટે નથી હારતી કે એ લોકો કંઈક ખોટું કરે છે,
તો
પણ એટલા માટે હારે છે કારણ કે તેઓ બધું જ સાચું કરે છે. મતલબ કે જે સારું મેનેજમેન્ટ કહેવાય ને એ બધું જ કરે છે.
જેમ કે
પોતાના સૌથી સારા ગ્રાહકોને ધ્યાનથી સાંભળવું, એમને જે જોઈએ એ આપવું, પછી વધુ નફો આપતા પ્રોજેક્ટમાં જ પૈસા રોકવા, બજારનું બરાબર વિશ્લેષણ કરવું, આ બધું તો સારું જ કહેવાય ને?
હા, સામાન્ય રીતે તો આ જ શીખવામાં આવે છે, પણ આ જ સારી પ્રથાઓ કેવી રીતે નડે, અહીંયા જ ખરી ગૂંચ છે લાગે છે.
બરાબર, અહીં ક્રિસ્ટિયનસન બે પ્રકારની નવીનતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. સમજવું જરૂરી છે.
કયા બે પ્રકાર?
પહેલો છે સસ્ટેનિંગ ઇનોવેશન, એટલે કે ટકાવી રાખતી નવીનતા.
મતલબ કે હાલના ઉત્પાદનોમાં સુધારો કરવો.
હા, એને વધુ સારું બનાવવું, વધુ ઝડપી પ્રોસેસર, વધુ સ્ટોરેજ, વધુ ફીચર્સ. આમાં જે સ્થાપિત કંપનીઓ છે ને એ માહેર હોય છે, કારણ કે એમના મોટા ગ્રાહકો આ જ માંગતા હોય છે.
અને બીજો પ્રકાર?
બીજો પ્રકાર છે ડિસરપ્ટિવ ઇનોવેશન, એટલે કે વિઘટનકારી નવીનતા. આ કંઈક અલગ જ છે.
કઈ રીતે અલગ?
શરૂઆતમાં આ ટેકનોલોજી કે ઉત્પાદન મોટાભાગે સરળ હોય, સસ્તું હોય અને કદાચ ઓછી ક્ષમતાવાળું પણ હોય,
એટલે મુખ્ય ગ્રાહકોને એમાં રસ ન પડે.
બરાબર, એમને લાગે કે આ તો આપણા કામનું નથી. પણ આ નવી વસ્તુ કોઈક નવા જ બજારને અથવા એવા ગ્રાહકોને આકર્ષે છે જેઓ અત્યારના મોંઘા કે જટિલ ઉત્પાદનો વાપરી નથી શકતા.
જેમ કે તમે કહ્યું એમ, પહેલાના પર્સનલ કમ્પ્યુટર્સ મેઇનફ્રેમની સામે તો એ રમકડા જેવા જ હતા ને?
બરાબર, એ જ ઉદાહરણ. અથવા તો પછી ડિજિટલ કેમેરા જ્યારે શરૂઆતમાં આવ્યા ત્યારે ફિલ્મ કેમેરા જેટલા સારા નહોતા.
હા, પણ પછી ધીમે ધીમે સુધરતા ગયા.
એ જ, આ ડિસરપ્ટિવ ઇનોવેશન ધીમે ધીમે બહેતર થતું જાય છે અને એક સમય એવો આવે છે કે એ મુખ્ય બજારની જરૂરિયાતોને પણ પહોંચી વળે છે, અને ત્યારે પેલી સારી કંપનીઓ જુએ છે કે બજાર તો હાથમાંથી સરકી ગયું.
પુસ્તકમાં ડિસ્ક ડ્રાઈવનું ઉદાહરણ છે, ખરું ને?
હા, એનાથી શરૂઆત થઈ છે. કેવી રીતે 14 ઇંચ ડ્રાઈવ બનાવતી કંપનીઓ 8 ઇંચ સામે હારી ગઈ, પછી 8 ઇંચવાળા 5.5 ઇંચ સામે અને એમ ચાલતું રહ્યું. નવાઈની વાત એ છે કે ઘણીવાર આ નવી ટેકનોલોજી એ સ્થાપિત કંપનીઓએ જ વિકસાવી હોય છે.
ઓહો, તો પછી વાપરતા કેમ નથી?
કારણ કે એમના મોટા ગ્રાહકો એ માંગતા નથી હોતા, એટલે કંપની એના પર ધ્યાન નથી આપતી.
એટલે પુસ્તક ખાલી સમસ્યા નથી બતાવતું, પણ એના કારણો અને ઉકેલો પણ આપે છે.
હા, બિલકુલ. ચાલો એ કારણો અને ઉકેલો પર થોડી વધુ વાત કરીએ. પુસ્તક એમાં ઊંડા ઉતરે છે.
ચોક્કસ. પહેલું કારણ તમે કહ્યું એમ, વેલ્યુ નેટવર્ક. એ શું છે બરાબર?
જુઓ, દરેક કંપની એક નેટવર્કમાં કામ કરે છે. એના ગ્રાહકો, એના સપ્લાયર્સ, એના ડિસ્ટ્રીબ્યુટર્સ, આખું એક તંત્ર હોય છે.
હા,
આ નેટવર્ક નક્કી કરે છે કે કઈ વસ્તુ મૂલ્યવાન છે, કોના માટે શું જરૂરી છે. હવે જે સ્થાપિત કંપનીઓ છે એ પોતાના હાલના મોટા ગ્રાહકોના વેલ્યુ નેટવર્કમાં એવી રીતે બંધાઈ ગયેલી હોય છે
કે એ નેટવર્કની બહારની કોઈ નવી વસ્તુ જે એમના હાલના ગ્રાહકો નથી માંગતા એને તેઓ અવગણે છે, ભલે ભવિષ્યમાં એ મહત્વની હોય.
એકદમ બરાબર. જો કોઈ નવી ટેકનોલોજી શરૂઆતમાં ઓછો નફો આપતી હોય કે નાના બજાર માટે હોય, તો મોટી કંપનીની અંદરની સિસ્ટમ જ એને આગળ વધવા દેતી નથી.
એટલે એમના સેલ્સવાળા પણ એ વેચવામાં રસ ન લે, કારણ કે એમના ટાર્ગેટ્સ પૂરા ન થાય.
સાચી વાત. બીજું એક કારણ છે અપ માર્કેટ જવાનું વલણ. કંપનીઓ હંમેશા વધુ ને વધુ નફો કમાવા માંગે, એટલે તેઓ વધુ સારા, વધુ મોંઘા ઉત્પાદનો પોતાના સૌથી સારા ગ્રાહકો માટે બનાવતી રહે છે.
હા, પ્રીમિયમ પ્રોડક્ટ્સ પર ફોકસ કરે છે.
એનાથી શું થાય, નીચેનું બજાર જે ઓછું નફાકારક છે એ ખાલી થતું જાય છે, અને ત્યાં પેલી નવી ડિસરપ્ટિવ કંપનીઓને આવવાની જગ્યા મળે છે.
આને અસમાન પ્રેરણા પણ કહે છે ને?
હા, નવી કંપની માટે તો એ નાનું બજાર જીતવું એ જીવન મરણનો સવાલ છે, પણ મોટી કંપનીને એમાં બહુ રસ ન પડે, એમના માટે એ રકમ બહુ નાની લાગે.
આ તો થઈ સમસ્યા અને એના કારણોની વાત, પણ ક્રિસ્ટિનસેન આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો બતાવે છે? શું કરવું જોઈએ કંપનીઓએ?
હા, બિલકુલ. પુસ્તકનો બીજો ભાગ ઉકેલો પર જ છે. એક મુખ્ય સલાહ એ છે કે જો તમને લાગે કે આ કોઈ ડિસરપ્ટિવ તક છે, તો એની જવાબદારી તમારી મુખ્ય મોટી સંસ્થાને ના આપો.
કેમ?
કારણ કે એ મોટી સંસ્થાની જે પ્રક્રિયાઓ છે, એના જે મૂલ્યો છે, એ જ આ નવી વસ્તુને મારી નાખશે. એને સફળ થવા જ નહીં દે.
તો શું કરવું?
એના માટે એક અલગ, સ્વતંત્ર, સ્વાયત્ત ટીમ કે સંસ્થા બનાવો. કદાચ એક અલગ બિઝનેસ યુનિટ અથવા તો સાવ નવી કંપની જ, સ્પિન ઓફ,
જેમ IBM PC માટે કર્યું હતું એવું કંઈક.
હા, એ એક ઉદાહરણ છે. અને આ નવી સંસ્થાનું કદ પણ શરૂઆતના બજારના કદને અનુરૂપ હોવું જોઈએ.
એટલે કે
ટીમનો ઉત્સાહ જળવાઈ રહે. અબજો ડોલરની કંપનીમાં જો તમે લાખો ડોલરના બજાર માટે ટીમ બનાવો, તો કોઈને એમાં રસ નહીં પડે.
સમજાયું. અને માર્કેટિંગ વિશે શું કહે છે? પરંપરાગત રિસર્ચ કામ ન લાગે?
ના, બિલકુલ નહીં. કારણ કે ડિસરપ્ટિવ પ્રોડક્ટ માટે બજાર પહેલેથી હોતો જ નથી. તમે ગ્રાહકોને પૂછો કે તમને આ જોઈએ છે, તો એમને ખબર જ ના હોય.
તો પછી?
તો તમારે બજાર બનાવવું પડે છે. એના માટે ડિસ્કવરી ડ્રિવન પ્લાનિંગ નામનો અભિગમ અપનાવવો પડે.
એ વળી શું છે?
એનો મતલબ છે કે તમારી પાસે બધા જવાબો નથી. તમે એક અંદાજ સાથે ઝડપથી અને સસ્તામાં બજારમાં ઉતરો, જુઓ કે ગ્રાહકો એનો ઉપયોગ કેવી રીતે કરે છે, એમની પાસેથી શીખો, અને જરૂર પડે તો તમારી પ્રોડક્ટ અને પ્લાન બદલતા રહો. આ એક શોધખોળની યાત્રા છે, કોઈ નિશ્ચિત પ્લાનને વળગી રહેવાની નહીં.
આ તો સ્ટાર્ટઅપ જેવી વાત થઈ.
હા, બરાબર. અને આ બધાને એકસાથે બાંધવા માટે પેલો RPV ફ્રેમવર્ક છે.
RPV એટલે રિસોર્સિસ, પ્રોસેસીસ અને વેલ્યુઝ. સંસાધનો, પ્રક્રિયાઓ અને મૂલ્યો.
હા,
આ બહુ મહત્વનું લાગે છે.
ખૂબ જ. ક્રિસ્ટિનસેન કહે છે કે કંપનીની ખરી તાકાત કે નબળાઈ ખાલી એના રિસોર્સિસ એટલે કે પૈસા, લોકો, ટેકનોલોજીમાં નથી હોતી.
તો શેમાં હોય છે?
એની પ્રોસેસીસ એટલે કે કામ કરવાની રીતો, માહિતી કેવી રીતે વહે છે, નિર્ણયો કેવી રીતે લેવાય છે, અને એના વેલ્યુઝ એટલે કે કંપની શાને મહત્વ આપે છે, નફાના ધોરણો શું છે, કયા પ્રોજેક્ટને પ્રાધાન્ય મળે છે, એમાં રહેલી હોય છે.
અને સ્થાપિત કંપનીઓની જે સફળ પ્રોસેસીસ અને વેલ્યુઝ હોય છે,
હા, એ જ તેમને નવી ડિસરપ્ટિવ તકો ઝડપવામાં નડે છે. જે વસ્તુ તેમને એક સમયે સફળ બનાવે છે, એ જ બીજા સમયે તેમની મર્યાદા બની જાય છે. આ સમજવું નિર્ણાયક છે.
વાહ. એટલે જે મશીનરી સફળતા માટે ગોઠવાયેલી છે, એ જ બદલાતા સમયમાં અવરોધ બની શકે. આ પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશા તારવી શકીએ, આમ ટૂંકમાં કહીએ તો?
પહેલો અને સૌથી મોટો સંદેશ તો પેલો જ છે, સારા સંચાલનનો વિરોધાભાસ. જે પ્રથાઓ તમને સફળ બનાવે છે એ જ તમને ભવિષ્યના બદલાવ સામે આંધળા બનાવી શકે છે. આ એકદમ કાઉન્ટર ઇન્ટ્યુટિવ છે, પણ સત્ય છે.
બીજું, ટેકનોલોજી ઘણીવાર બજારની જરૂરિયાત કરતાં વધુ ઝડપથી સુધરે છે. ઓવરશૂટિંગ જેને કહે છે.
હા, અને જ્યારે આવું થાય એટલે કે હાલની ટેકનોલોજી જરૂર કરતાં વધુ સારી અને મોંઘી બની જાય, ત્યારે જ પેલી સસ્તી, સરળ, પૂરતી સારી, ડિસરપ્ટિવ ટેકનોલોજી માટે જગ્યા બને છે. આપણે આ આપણી આસપાસ જોઈએ છીએ, નહીં? સ્માર્ટફોનમાં, બીજા ગેજેટ્સમાં.
બિલકુલ, લેટેસ્ટ ફોનમાં એટલા બધા ફીચર્સ હોય છે કે આપણને જરૂર પણ ન હોય.
ત્રીજો મુદ્દો પેલો વેલ્યુ નેટવર્ક અને આરપીવી ફ્રેમવર્કનો છે. કંપનીની ક્ષમતા ખાલી એના લોકો કે પૈસામાં નથી, પણ એની સિસ્ટમમાં, એની પ્રક્રિયાઓ અને મૂલ્યોમાં છે. અને આ બદલવું બહુ અઘરું છે.
આ સમજાય તો ખબર પડે કે શા માટે નવી વસ્તુ માટે અલગ ટીમ કે કંપની બનાવવાની વાત આવે છે. આપણે ભારતમાં પણ ફિનટેકનું ઉદાહરણ લઈ શકીએ.
હા, કેવી રીતે નવી કંપનીઓએ પરંપરાગત બેંકોની જટિલ પ્રક્રિયાઓથી અલગ રહીને નવા ગ્રાહક વર્ગને, ખાસ કરીને યુવાનોને, ઝડપી સેવાઓ આપી.
અને ચોથું, કે ડિસરપ્ટિવ તકો માટે બજાર શોધવું પડે છે, એનું તૈયાર વિશ્લેષણ નથી થતું, એટલે પ્રયોગ કરતા રહેવું પડે, ભૂલોમાંથી શીખવું પડે.
હા, લવચિક રહેવું પડે, સ્ટાર્ટઅપ જેવી માનસિકતા રાખવી પડે.
પુસ્તકમાં ઘણા વિચારો એવા છે જે મનમાં રહી જાય. કેટલાક મુખ્ય વિચારો પર નજર કરીએ.
ચોક્કસ. પહેલો, જે આખા પુસ્તકનો સાર છે એમ કહી શકાય, નિષ્ફળતાનું કારણ એ જ હતું કે સારું સંચાલન પોતે જ મૂળ કારણ હતું.
જે નિર્ણય લેવાની અને સંસાધન ફાળવણીની પ્રક્રિયાઓ સ્થાપિત કંપનીઓની સફળતા માટે ચાવીરૂપ છે, તે જ પ્રક્રિયાઓ વિઘટનકારી તકનીકોને નકારે છે. આ ખરેખર વિચારવા જેવું છે.
બીજો મહત્વનો વિચાર ડિસરપ્ટિવ ટેકનોલોજીના સ્વભાવ વિશે છે. વિઘટનકારી તકનીકો સામાન્ય રીતે સરળ, સસ્તી અને વધુ અનુકૂળ હોય છે.
એ મુખ્ય પ્રવાહના બજારોમાં સ્થાપિત ઉત્પાદનો કરતાં ઓછી કામગીરી કરે છે, પણ તેમાં અન્ય સુવિધાઓ હોય છે જે કેટલાક નવા અથવા હાંશિયામાં ધકેલાયેલા ગ્રાહકો મૂલ્યવાન ગણે છે. એટલે શરૂઆતમાં ખરાબ લાગે, પણ કોઈક માટે એ વધુ સારી હોય.
ત્રીજો વિચાર વ્યૂહરચના વિશે. વિઘટનકારી ટેકનોલોજી માટેની વ્યૂહરચના શોધની વ્યૂહરચના હોવી જોઈએ.
તેના સંચાલકોએ નમ્ર શીખનારા બનવું જોઈએ, નિષ્ફળતાઓમાંથી શીખવું જોઈએ અને અનપેક્ષિત તકોનો પ્રતિસાદ આપવો જોઈએ. એટલે કે પ્લાન કરતા શીખવા પર વધુ ભાર.
અને છેલ્લો, પેલો આરપીવી વાળો, સંસ્થાની પ્રક્રિયાઓ અને મૂલ્યો તેની ક્ષમતાઓ બનાવે છે, પરંતુ તે તેની અક્ષમતાઓને પણ વ્યાખ્યાયિત કરે છે. તાકાત જ નબળાઈ બની શકે.
તો આ બધી વાતોનો વ્યવહારમાં શું ઉપયોગ? ધારો કે કોઈ કંપની ચલાવે છે, કે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે, કે પછી કોઈ રોકાણકાર છે, એમના માટે આમાંથી શું શીખવા જેવું છે?
જો તમે કોઈ મોટી સ્થાપિત કંપનીના લીડર છો, તો પહેલું કામ એ છે કે કોઈ પણ નવી તક આવે તો એને ઓળખો. શું આ સસ્ટેનિંગ છે, એટલે કે હાલના ગ્રાહકો માટે સુધારો છે, કે પછી આ ડિસરપ્ટિવ છે?
અને જો ડિસરપ્ટિવ લાગે તો
એને તમારી મુખ્ય કંપનીની રૂટીન પ્રક્રિયાઓ, ટાર્ગેટ્સ અને નફાના ધોરણોથી બચાવવી પડશે. એના માટે કદાચ અલગ ટીમ, અલગ બજેટ, અલગ જગ્યા, એવું કંઈક વિચારવું પડે.
એ ટીમને સ્વતંત્રતા આપવી પડે, ખરું ને? નાના બજારમાં સફળ થવા બદલ પણ એમને શાબાશી મળવી જોઈએ.
બરાબર. હવે જો તમે સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છો, તો આ પુસ્તક તમને રસ્તો બતાવી શકે છે. મોટી માછલી સાથે સીધા લડવાને બદલે એવી જગ્યા શોધો જ્યાં એમનું ધ્યાન નથી.
એવા ગ્રાહકોને શોધો જેઓ અત્યારે કોઈના ગ્રાહક નથી, અથવા તો હાલના ઉકેલોથી સંતુષ્ટ નથી. નોન કન્ઝમ્પશન જેને કહે છે.
અને શરૂઆતમાં પરફેક્ટ પ્રોડક્ટ બનાવવા પાછળ સમય બગાડવાને બદલે એક પૂરતું સારું, ગુડ ઇનફ વર્ઝન બનાવીને બજારમાં ઉતરી પડો અને પછી સુધારતા રહો.
અને રોકાણકારો માટે,
રોકાણકારોએ ખાલી હાલનું બજાર કેટલું મોટું છે એના પર જ ધ્યાન ન આપવું જોઈએ, પણ એ વિચારવું જોઈએ કે આ નવી વસ્તુ ભવિષ્યમાં કેટલું મોટું બજાર ઊભું કરી શકે છે, અને એવી ટીમોમાં પૈસા રોકવા જોઈએ જે શીખવા અને બદલાવા માટે તૈયાર હોય, માત્ર એક ફિક્સ પ્લાન પર ચાલવાવાળી નહીં.
ખરેખર આ પુસ્તકમાંથી ઘણું શીખવા મળ્યું. મારા માટે સૌથી મોટી વાત એ હતી કે કેવી રીતે સારું મેનેજમેન્ટ જ સમસ્યા બની શકે છે. આ વિચાર જરા પચાવવો અઘરો છે, પણ ઉદાહરણો સાથે સમજો તો એકદમ સ્પષ્ટ થઈ જાય છે.
અને મારા માટે પેલું આરપીવી ફ્રેમવર્ક
ખરેખર બહુ શક્તિશાળી લાગ્યો. એ સમજાવે છે કે કંપની કેમ અમુક વસ્તુઓ નથી કરી શકતી. એ ખાલી લોકો કે પૈસાની વાત નથી, પણ આખી સિસ્ટમની વાત છે, એની કાર્યપદ્ધતિ, એની માન્યતાઓ. આ સમજાય તો જ કદાચ કંઈક બદલી શકાય.
આપણને એ પણ શીખવે છે કે ડિસરપ્શન એટલે કે વિઘટન કંઈ સાવ અણધાર્યું નથી હોતું. જો આપણે ધ્યાનથી જોઈએ, જેમ કે ટેકનોલોજી જરૂર કરતાં વધુ આગળ વધી રહી છે, કે પછી નીચેના બજારમાં નવા સરળ વિકલ્પો આવી રહ્યા છે, તો આપણે એના સંકેતો પારખી શકીએ છીએ. એટલે આ પુસ્તક ખાલી ડરાવતું નથી, પણ રસ્તો પણ બતાવે છે.
ટૂંકમાં કહીએ તો ધી ઇનોવેટર્સ ડાયલેમા એ બિઝનેસ અને નવીનતા વિશે વિચારવાની એક નવી દિશા આપે છે. એ શીખવે છે કે બદલાવ તો આવવાનો જ છે. જેઓ એને સમજે છે, એના કારણોને સમજે છે અને એ મુજબ યોગ્ય પગલાં લે છે, તેઓ જ ટકી શકે છે અને આગળ વધી શકે છે.
અને આજના સમયમાં જ્યાં દરેક ક્ષેત્રમાં બદલાવ આટલો ઝડપી છે, ત્યાં આ પુસ્તકના સિદ્ધાંતો કદાચ પહેલા કરતાં પણ વધુ મહત્વના બની ગયા છે. આ ચર્ચા પછી એક વિચાર આવે છે મનમાં.
શું?
કે શું આજની જે સૌથી સફળ, સૌથી મોટી, સૌથી વખાણાતી કંપનીઓ છે, શું એ પણ અજાણતા કોઈ આવા જ ડાયલેમામાં ફસાયેલી હશે? કોઈ એવી નવી ટેકનોલોજી કે નવો વિચાર પાંગરી રહ્યો હશે જે ભવિષ્યમાં એમને પડકારશે, જેના વિશે અત્યારે કોઈને ખ્યાલ પણ નથી?
આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. કદાચ દરેક લીડરે, દરેક ઉદ્યોગ સાહસિકે પોતાની જાતને આ સવાલ પૂછતા રહેવું જોઈએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.